પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 38 અને 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું શ્રવણ બલગોલામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 379.
પોષણ મળે તેવા પરિણામ કેટલા છે અને બીજા પરિણામ કેટલા છે તે તપાસીને પુરુષાર્થ તરફ વળવું. શું કહે છે? તપાસવાની વાત એ છે. જો મારે મારું હિત કરવું હોય તો આટલું અવશ્ય કરવું જોઈએ એમ સમજી શકાય એવી વાત છે. પરિણામની તપાસ પણ ન રહે તો એનો અર્થ એવો છે કે ઉદય ભાવમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા સંબંધિત એટલો બધો જીવને રસ છે કે આખે આખો ખોવાઈ જાય છે, પોતે ખોવાઈ જાય છે એની અંદર. તો એને તો કેવી રીતે હિત થાય? એને તો તીવ્ર કર્મબંધનના પરિણામ વર્તે છે અને એ ગૂંચવાઈ ગયો, ખોવાઈ ગયો, એ જડવો મુશ્કેલ છે. પછી એવા તીવ્ર રસમાં ઉપયોગ એવો સ્થૂળ થઈ જાય છે અને એવા સ્વભાવની અરુચિના પરિણામ થઈ જાય છે કે એને પોતાને એમ લાગવા માંડે છે કે આ બધી ઊંચી ઊંચી બહુ અઘરી વાતો છે, આપણે આમાં કાંઈ કરી શકીએ એવું લાગતું નથી. એને પોતાને જ એમ થયા કરે કે આમાં કાંઈ આપણું કામ નથી, બહુ કઠણ બધી વાતો છે, બહુ અઘરી વાતો છે, બહુ ઊંચી વાતો છે આ બધી, એવું એને લાગ્યા કરે. કાયર થઈ જાય છે. ખરેખર તો પોતાના માર્ગે ચડે એવા આ વચનો છે. એની બુદ્ધિ ઉપાધિ મટી જાય અને નિરુપાધિક શાંત સ્વરૂપમાં શાંતપણે ઠરી જાય, નિશ્ચળ સ્વરૂપમાં નિશ્ચળ થઈ જાય એવી એની શક્તિને દર્શાવે છે, દેખાડે છે. ભગવાનની સ્થાપનામાં એ વાત છે ખરેખર પણ કે જો નિશ્ચળ સ્વરૂપમાં નિશ્ચળ થઈ ગયા એકદમ, પરિણમન ભલે ઉત્પાદ છે પણ ત્યાં ને ત્યાં જ, બીજા સ્થાનમાં કે બીજા ભાવમાં નહીં, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જે ધ્રુવ નિશ્ચળ સ્વરૂપ છે એમાં પરિણામે પણ નિશ્ચળ રહી ગયા એવી શક્તિ અત્યારે પણ તારામાં મોજૂદ છે, હયાતી ધરાવે છે. એવી જ શક્તિ એક સમયમાં પૂર્ણપણે પરિણમવાની શક્તિ હયાત છે એમ દર્શાવે છે શ્રી ગુરુ. એટલી બધી શક્તિ છે તો અહીંયા તો હજી સામાન્ય કામ છે. આ શક્તિ તો એટલી બધી છે કે એક સમયમાં પૂર્ણ શુદ્ધ પરિણમે, એના બદલે અહીંયા તો હજી સામાન્ય વાત કરે છે કે તું તારા પરિણામને જોવા પણ નવરો નથી, તારા પરિણામને તપાસવા પણ નવરો નથી કે આખા દિવસમાં મારા આત્માનું હિત થાય, આત્માર્થ હોય એવા પરિણામ કેટલા અને એ સિવાયના ઉદય બાજુ જનારા પરિણામ કેટલા, આત્માર્થ થાય એ પરિણામમાં રસ કેટલો, ઉદય બાજુ જાય એ પરિણામમાં રસ કેટલો, આ કાંઈ તપાસવા ઊભો રહેશ કે એમને દોડે જ જાશો એમ કહે છે. જરાક ઊભો રહીને તપાસ કે આ પરિણામ કેવા છે, કેટલા છે. તો એ તપાસવા પાછળ હેતુ જે છે એ પોતાના સ્વરૂપમાં સ્વરૂપ પ્રત્યે આવવું, પરિણામમાં સ્વરૂપ બાજુ ઢળવું, સ્વરૂપ બાજુ આવવું અને એ બાજુનો પુરુષાર્થ વધે, એ બાજુની કાર્ય શક્તિ વધે. પુરુષાર્થ વધે એટલે નિજ કાર્ય કરવાની શક્તિ વધે એ રીતે તપાસીને વળવું. તપાસવામાં માત્ર તપાસવું નથી પણ તપાસવા પાછળ પ્રયોજન રહેલું છે. પ્રયોજનના પ્રયોજનને અનુલક્ષીને પોતાના પરિણામ તપાસવા જોઈએ, તો એ મુમુક્ષુની યોગ્ય ભૂમિકા છે. એને કંઈક હિતની જાગૃતિ છે, અને નહીંતર હિતની જાગૃતિ એમાં નથી. હિત કરવાની ભાવના હોય તો પુરુષાર્થ થાય. એ પુરુષાર્થ વિનાના પરિણામને કોરી ઈચ્છા કહેવામાં આવે છે. એક વિચાર એ આવ્યો હતો કે ઈચ્છા અને ભાવનામાં ફરક શું? કે છે, અમને ઈચ્છા છે કે અમારે મોક્ષ પામવું છે, અમારી ઈચ્છા છે કે અમને સમ્યક દર્શન મળે તો સારું. અમારી ઈચ્છા છે એટલે અમે શાસ્ત્ર વાંચીએ સાંભળીએ, તો અમારી એવી ઈચ્છા છે, છતાં કામ ઈચ્છા અનુસાર નથી થતું. એને એમ કે છે કે ભાવના છે કે ઈચ્છા છે? ભાવના હોય તો એ બાજુ થોડું પુરુષાર્થનું કામ ચાલુ થાય. આગળ તો મોક્ષ માર્ગમાં તો સ્વરૂપમાં સ્થિર થાય એને જ ભાવના કહી છે. સ્વરૂપ સ્થિરતાને ભાવનાનું નામ આપ્યું છે. કેમ કે એ સ્થિરતાની અંદર પુરુષાર્થ ઉગ્ર હોય છે. એટલે પુરુષાર્થ સહિતનું વલણ, પોતાના સ્વકાર્ય બાજુનું જોર સહિતનો ભાવ, એને ભાવના કહીએ. અને એમને એમ લુખે લુખું જોર આવે પર પદાર્થ પ્રત્યે, રુચિનું જોર રાગનું હોય, રાગની રુચિનું જોર હોય, અને કે મારે આત્મકાર્ય કરવું છે, તો એ ઈચ્છા એની સફળ થતી નથી. એકલો રાગ છે ને એમાં ઠેકાણા વગરનો રાગ છે. કેમ કે ઈચ્છાથી પ્રતિકૂળ જાય છે તો એને ખ્યાલ નથી રહેતો કે આ મારા પરિણામ, મારે જે ઈચ્છા છે એનીથી ઊંધા ચાલે છે. જ્યારે ભાવના વાળાને ખ્યાલ આવે છે કે મારી ભાવનાને ઠેસ પહોંચે છે, આ પરિણામ થતાં મારી ભાવના ઘવાય છે, મારી ભાવનાને ઠેસ પહોંચે છે, અને એ મને પોસાતું નથી, એ ફેર પડે છે ભાવના વાળાને. તપાસવામાં બે પ્રકાર છે. બહુ શરૂઆતની અંદર પરિણામ વ્યતીત થઈ ગયા પછી વિચાર આવે કે આવા પરિણામ થયા હતા, આવા પરિણામ થયા હતા, આવા પરિણામ થયા હતા, આ અહિતકર પરિણામ છે. કંઈક આત્મા આત્મભાવનાને અનુરૂપ પરિણામ તો લગભગ નહીવત છે. અને જો તપાસવાની પદ્ધતિ, તપાસણીની પદ્ધતિ એમને એમ ચાલુ રહે, તીવ્ર થાય, તો પરિણામને થવાના કાળે એકદમ જાગૃતિ આવે, તો એનો રસ ઠંડાયા વિના રહે. બીજા પરિણામ થાય ત્યારે એને તરત જ તપાસણી ઊભી થઈ જાય કે આ શું, તો તરત જ એ બીજા પરિણામનો જે રસ છે એનો પારો ઉતરી ગયા વગર રહે નહીં. તપાસતા તપાસતા એટલી જાગૃતિમાં આવવું જોઈએ તો એને બીજા પરિણામનો રસ મંદ પડતા દર્શનમાં પણ મંદ પડે, અને તો એને માર્ગ સૂજે. દર્શનમાંનો ધુમાડો એવો છે, સમ્યક્ત્વનો વિનાશક ભાવ છે. દર્શનમો કેવો છે? પ્રવચન સારમાં એને સમ્યક્ત્વનો વિનાશક પરિણામ કહ્યા છે. ગાથા લીધી છે, સાતમી ગાથા. તતશ્ચ શુદ્ધાત્મ શ્રદ્ધાન સ્વરૂપ, હવે અહીંયા વ્યાખ્યા કરે છે દર્શનમોની. તતશ્ચ શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વસ્ય, શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ એવું જે સમ્યક્ત્વ, તેનો વિનાશકો દર્શન મોહ અભિધાનો મોહ ઇતિ ઉચ્યતે. તેથી શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વના નાશ નાશક છે, એનો જે નાશક છે તેને દર્શન મોહ, એવું મોહ, એવું દર્શન મોહ નામનો મોહ ઇતિ ઉચ્યતે કહેવામાં આવે છે. આ દર્શન મોહની આવી વ્યાખ્યા કરી છે. એના ઉપર ફટકા મારવાની વાત છે. આજે આત્માર્થની ભૂમિકાની વાત જે ચાલે છે વચનામૃતમાં, એમાં દર્શન મોહ ઉપર ઘણા ઘા મારવાની વાત છે. આ દર્શન મોહ તો શુદ્ધ આત્માના શ્રદ્ધાનો જે વિનાશક છે એની હારે લડતું પેલા. જો આવી તપાસ ન થતી હોય અને માત્ર બાહ્ય ક્રિયાથી પાછું કે બીજી કોઈ પણ ક્રિયા કરવી તપાસ્યા વગર, પરિણામની તપાસ વગર, માત્ર એમને જેમ ઉદય ભાવે બીજા સંસારના કાર્ય થાય છે એમ ઉદય ભાવે વાંચન પૂજા થાય, તો એ તો એનું એ જ રહ્યું, એમાં કાંઈ તપાસવાની વાત રહી નહીં. તો એ જો તપાસની નહીં થાય તો પુરુષાર્થ પણ ઉત્પન્ન નહીં થાય એમ લેવું છે. પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પુરુષાર્થ કરવો છે તો પુરુષાર્થ માટે શું કરવું જોઈએ, કે એને પોતાના પરિણામો તપાસવા જોઈએ. તપાસીને પુરુષાર્થ પ્રત્યે વલણ થાય છે, પુરુષાર્થ પ્રત્યે વળી શકાય છે. જો તપાસણી ન હોય તો પુરુષાર્થ પ્રત્યે વળવાનો કોઈ અવસર આવતો નથી. આત્મવિચાર પણ નિરર્થક જાય છે તો આ પર લક્ષે પરનો વિચાર ક્યાંથી સાર્થક થવાનો હતો? એ તો વધુ નુકસાન કરનારા પરિણામ છે. ચિંતવન, તત્વ ચિંતવન, સ્વરૂપ ચિંતવન ખાસ કરવું જોઈએ અથવા અવશ્ય કરવું જોઈએ? જેની ચિંતા હોય તેનું ચિંતવન કરે જીવ, જેની ચિંતા હોય તેનું ચિંતવન કરે, અથવા જેની પ્રાપ્તિની જરૂરિયાત હોય તેનું જીવ ચિંતવન કરે છે. આ તો બધાને અનુભવ સિદ્ધ છે. કહે છે કે જો આત્માની ચિંતા હોય ભવભ્રમણની, તો ભવભ્રમણનો નાશ થાય એ પ્રકારનું ચિંતવન કરે. આત્મ પ્રાપ્તિની ભાવના હોય તો આત્મ સ્વરૂપનું સ્વભાવનું ચિંતવન કરે છે. ચિંતવન ખાસ કરવું જોઈએ કષાયના વેગમાં તણાતા અટકવું અને ગુણગ્રાહી બનવું. એક બોલમાં કેટલી વાતો નાખી છે. કષાયનો જે વેગ છે એટલે કષાય નથી લીધું, જે તીવ્ર રસવાળા પરિણામ છે, કષાયના તીવ્ર રસવાળા પરિણામ છે એમાં કષાય શક્તિ એટલે દર્શન મોહ. દર્શન મોહ એ કષાયની શક્તિ છે, એ તીવ્ર થાય છે. એ બાજુ તીવ્રપણે ગતિ કરવા યોગ્ય નથી. તણાતા અટકવું એટલે તણાવું જ નહીં એમ કહે છે. અંદરમાં જાગૃતિ હોવી જોઈએ કે આ મને નુકસાનનું કારણ છે. જેટલા રસથી, તીવ્ર રસથી કષાયનો વેગ ઉત્પન્ન થાય છે એમાં આત્માની શક્તિ હણાઈ જાય છે. આ નુકસાન એના લક્ષમાં હોય તો અંદરમાં એને એની એ જ વખતે જાગૃતિ અને ખટક આવ્યા વિના રહે તો લડાઈનો વિષય છે. અંદરમાં પોતાના જ પરિણામ સાથે લડાઈ કરવાની છે. દ્વંદ્વ કહે છે, અટકાતું નથી. કેમ કે એને નુકસાન છે થાય છે એ લક્ષમાં નથી, આમાં નુકસાન છે એમ ખ્યાલમાં આવવું જોઈએ. જીવનો એવો સ્વભાવ છે કે નુકસાનની ખબર પડે તો અટકે, લાભની ખબર પડે તો એ બાજુ દોડે પરિણામ, અને નુકસાનની ખબર પડે તો ત્યાંથી અટકે. આ એનો સ્વભાવગત પરિણમન હોવાથી કોઈને શીખવવું પડતું નથી, એને ખ્યાલ આપવો જોઈએ. કે આમાં હૃદયના પ્રસંગોમાં પણ આ દ્રષ્ટિકોણ મુખ્ય રાખવો તો હળવાશ આવે છે, હળવો થાય છે જીવ, અને ધર્મ પામવાની કઈક નજીક થાય છે. જેને તત્વનો રસ છે અને જેની વિચારણામાં તાત્વિક દ્રષ્ટિકોણ છે, એને તો બધા ઉદયમાં તત્વ દ્રષ્ટિએ વિચાર ચાલવા માંડે છે કે તત્વ દ્રષ્ટિએ આ શું, તત્વ દ્રષ્ટિએ આ શું, તત્વની દ્રષ્ટિએ આ શું, એમ ચાલ્યા કરે. એ રીતે એને ગમે એ નાની મોટી ગમે એ વાતમાંથી એને તત્વ દ્રષ્ટિ મુખે થઈ જાય, એટલે એ જાતનું એને ચિંતવન ચાલ્યા જ કરે. આ જુઓ ને, બાહ્ય સંયોગોનું ચિંતવન ચાલ્યા જ કરે છે કે સંયોગની અનુકૂળતા હોવી જોઈએ અને સંયોગોમાં પ્રતિકૂળતા ન હોવી જોઈએ એ વિષયનું ચિંતવન ચાલ્યા કરે છે. ત્યાં ગણતરી કરે છે કે મેં કેટલા કલાક સંયોગોની ચિંતા કરી, ત્યાં એને એ ગણતરી નથી થતી, કેમ કે એમાં સંતોષ નથી પકડવો. તો અહીંયા આત્માને દુઃખમાંથી છોડાવવો છે એ શ્રીમદજીએ લીધું ને, અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની કરુણા જ્યારે આવે છે ત્યારે એને ખરેખર છૂટવાની ભાવના થઈ છે. કે ઘણો દુઃખી થયો, ઘણા દુઃખી થવાના કાર્યો રૂપને પરિણામો કર્યા, હવે મારે મારા આત્માને આ દુઃખમાંથી છોડાવવો છે, નક્કી નિશ્ચય છે, એવો નિર્ણય કરે, દ્રઢ નિર્ણય કરે, ત્યારે એને કામ કરવાની શરૂઆત થાય છે.
બોલ સંખ્યા 38 દિનાંક 15/1/87 તથા બોલ સંખ્યા 49 દિનાંક 25/1/87 પ્રવચનને ઉપરોક્ત માર્ગદર્શન ઇસી વિષય મેં શ્રવણ મેલ બોલાંગે દિનાંક 3/1/87 કો જો માર્ગદર્શન પ્રાપ્ત હુઆ વહ નિમ્ન હૈ.
વેદ જ્ઞાનની કક્ષામાં પ્રવેશ કરે એ પહેલા એની વિચાર દશાઓ છે. તો શ્રીમદજીએ એક વાત ગાઈ છે અમે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે અંજી જ્ઞાન, તે જ્ઞાને ક્ષયભાવ થઈ પામે પરિનિર્વાણ. તો નિર્વાણ સુધીની શૃંખલા છે એને મૂળમાં લીધી છે સુવિચારણા. વિચારણા કોઈ શીખવાની ચીજ નથી, વિચાર નિરંતર બધા જીવનને ચાલે છે અને એ પ્રવૃત્તિ જીવને તો અવિરત ચાલે છે, કોઈ રોકી પણ નથી. સવાલ એટલો છે કે શું વિચારણા કોને કહેવી, વિચારણા તો વિચારણા છે. સ્વરૂપ પ્રાપ્તિ પૂર્વે તદ અનુરૂપ વિચાર દશા હોય, જે સ્વરૂપ પ્રાપ્તિને જેને જ્ઞાન દશા કહીએ, કે શું વિચારણા હોવી જોઈએ કે જેને લઈને જ્ઞાન દર્શન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન એમ કહ્યું. તો જ્ઞાન દશાને અનુરૂપ વિચાર દશા હવે ઘટે છે કે જેના ફળમાં આત્મજ્ઞાન પ્રગટે. આ પ્રકારનો લઈને ખ્યાલ ન હોય કે જ્ઞાનીની જ્ઞાન દશાને અનુરૂપ વિચાર દશા હોય તો જ્ઞાન દશા સમજાય. આ જાતનું જેને ખ્યાલ ન હોય તો શું કરે? વાંચે, સાંભળે અને કલ્પના કરે. પણ મારી વિચાર દશા જ્ઞાન દશાને અનુરૂપ છે કે નહીં, આ વાત એને સમજવા હોવી જોઈએ, એના ખ્યાલ મારે હોવી જોઈએ. નહીતર વિચાર ચાલે, વાંચન ચાલે, સહન ચાલે, બધું ઉપર ઉપરથી ચાલે અને કઈ ને કઈ પ્રકારની કલ્પનાઓ જીવ કર્યા કરે.
આવું કશું વિચાર ના માની,
હે
કશું કશું વિચાર ના
માની, વિચાર ના માને. કેમ કે નિમિત શાસ્ત્ર છે, નિમિત જ્ઞાની છે. આ એક પહેલી કરવાનો વિષય છે કે સત્શાસ્ત્રોમાં અને અનેક જગ્યાએ જ્ઞાનીની દશાની વાતો આવે છે. સમની દ્રષ્ટિ આવા હોય, જ્ઞાની આવા હોય અને તરે તરેથી વાતો આવે છે. તમે એનો ઉપયોગ શું છે? તું તો જ્ઞાની નથી, તને એનો ઉપયોગ શું છે? એ વાત સમજવા, સાંભળવા પાછળ તારા પ્રયોજનને શું લાગે વળગે છે? કે મારી વિચાર, હું વિચાર દશામાં ઉભો છું તો મારી વિચારણા આ લાઈન ને અનુરૂપ છે કે નહીં? ધેટ ઇઝ ટુ બી ટેલી. જો જીવ આ રીતે ટેલી ન કરતો હોય તો એ ગમે તેટલા કાળ શાસ્ત્ર જ્ઞાનમાં સાંભળવા માટે વાંચવામાં રહીએ એને એ શું વિચારણા ન કહેવાય, એને જ્ઞાન દશાના પ્રકાર. જે જ્ઞાન દશાને સમજવા કાળે પોતાની સુવિચારણાને એની અનુરૂપતા સાથે ટેલી કરતો જાય, નિર્ણય કરતો જાય તો એને જ્ઞાન દશા પ્રકાર. આ એક પૂર્વ દશાની સાથે, વિચારણાની સાથે શું એને એનું લિંક છે, અથવા વોટ ટાઈપ ઓફ કન્ટિન્યુઅન્સી, કન્ટિન્યુઅન્સી, કન્ટિન્યુ કન્ટિન્યુ રહેવું, એ કઈ ટાઈપની કન્ટિન્યુઅસી છે? એ આ ચીજની છે. નહીતર તો જ્ઞાન ને અજ્ઞાન બે વિરુદ્ધ ચીજ છે. પહેલી દશા અજ્ઞાનની, પછી દશા જ્ઞાનની. હવે હવે શું કરું? આપણને તો જ્ઞાન નથી, જ્ઞાન છે ને જ્ઞાન છે, આપણે અજ્ઞાની છીએ, એને હાથ નહીં આવે. એવું તો સાંભળ્યા કરો, વાંચ્યા કરો, વિચાર્યા કરો, આવું ના હોય એ વાત નથી. ધેર ઇઝ વન ફેક્ટર કે જેની કન્ટિન્યુઅસી છે, એ કયો ફેક્ટર છે એ શોધવું જોઈએ, ખ્યાલમાં જોઈએ. મિત્ર, આ બધી પ્રવૃત્તિ લક્ષ્મીનાના બાણ મારવાની જેમ છે. ક્યાં બાણ મારવું કે કઈ ખબર નથી, મારે રાખો બાણ, પાછામાંથી કાઢીને મારે જ રાખો. બીજી વસ્તુ જોયું છે એનો કોઈ અર્થ. મહત્વપૂર્ણ મુદ્દો છે આ વિષયનો, જે જીવો વિચાર દશામાં ઉભા છે એ દશાને એ વિચારણા શું વિચારણા છે કે નહીં? કે જે જ્ઞાનીએ એમ કહ્યું કે જ્યાં પ્રગટે શું વિચારણા ત્યાં પ્રગટે એનું જ જ્ઞાન. લિંક બેસાડી છે, નિજ જ્ઞાન આત્મજ્ઞાનની સાથે શું વિચારણાની લિંક બેસાડી છે. પણ આ ગાથા વાંચી ગઈ, એમાંથી કઈ કાઢ્યું કે ન કાઢ્યું, કે કઈ લિંકિંગ છે કે નહીં? લિંક નથી તો સુવિચારણા નથી, સુવિચારણા નથી આ પ્રવૃત્તિ લક્ષ્મીનાના બાણ ની જેમ ફાલતું છે. તો સુવિચારણા કે સબ્જેક્ટ કે સબ્જેક્ટ ની એટલે એક તો વાત એનો ખ્યાલ છે કે નહીં ટેલી કરે, આત્મજ્ઞાન પ્રગટ થાય. હવે યથાર્થ વિચારણા એટલે કે સ્વરૂપની અંતર્મુખી વિચારણા એટલે કે નિજલક્ષી વિચારણા, નિજ હિતના પ્રયોજનની મુખ્યતા વાળી હોય છે. આ એનું સિમ્પટમ છે, આ એનું ચિહ્ન છે. મારું હિત છે કે નથી, મારો હિતનું મારે પ્રયોજન છે. કોઈ માણસ હજાર વાત કરવા આવે તો માણસ ક્યાં સાબુતી રાખે છે? મારા પ્રયોજન મારે સાબુત હોવું જોઈએ. તો દસ વાત કરે કે હજાર વાત કરે, મારે શું લેવા દેવા? મારું પ્રયોજન ક્યાં? તો પ્રયોજન જ્યાં નથી દેખાતું ત્યાં માણસ એમ કે ના વાગ્યો. આપણે આપણે કોઈ કામની વાત જ નથી, આમાં આપણા કામની કોઈ વાત નથી એમ કરીને છોડી દઈએ છે. એટલે ક્યાંય ફસાતો નથી. શાસ્ત્રની હજારો વાતોમાં મારું હિત ક્યાં, કેમ, કેવી રીતે એ લક્ષ્ય હોય વિચારણાના કાળમાં, એ વિચારણાને નિજલક્ષી વિચારણા કહેવાય છે, હિતલક્ષી વિચારણા કહેવાય છે, એને યથાર્થ વિચારણા કહેવાય છે, એને સ્વરૂપ સુવિચારણા કહેવાય છે. અને આવી સુવિચારણા આત્મજ્ઞાન પ્રગટવાનું પૂર્વ કારણ છે અથવા પૂર્વ ભૂમિકા છે. આમ એનો બીજો પ્રશ્ન છે. મારું હિત છે કે નહીં એવી જે તપાસ, એનું બીજું નામ છે જાગૃતિ, હિત વિષયક જાગૃતિ. આવી જાગૃતિ પ્રવર્તે અથવા આવી જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાં એક નવું કામ થાય છે. ઉદય ભાવોમાં જે પર રસ છે એના ઉપર કાપ પડી જાય છે. સિદ્ધોષ પર રસ તો માન્ય છે. આ એનું વિચારણાની અંદર ઉત્પન્ન થતું રિઝલ્ટ છે અને એ ખ્યાલમાં અનુભવમાં આવી શકે એવી ચીજ છે કે આ ચીજ ખાતી વખતે જે રસ હતો એ રસ આજે નથી, ઉત્પન્ન જ થતો નથી, કાપ પડી જાય છે, એના ઉપર કાપ આવે છે. ઉદય તો રોજના અમુક કોમન ઉદય છે. એ જાગૃતિ વાળા જીવ ને સુવિચારણા માંથી જાગૃતિ ઉત્પન્ન થઈ, જાગૃતિમાંથી એક નવું રિઝલ્ટ આવ્યું. ઉદય ભાવ છે, ઉદય છે પૂર્વ કર્મ પ્રત્યે ઉદય ભાવ છે કટોતીથી રસની, રસ કપાઈ ગયો. જ્યાં રસ કપાણો ત્યાં દર્શનનો કાપ પડ્યો, દર્શનનો રસ કપાણો સાથે સાથે નાસ્તિમાં એટલું રિઝલ્ટ આવ્યું. અસ્થિમાં સ્વરૂપ વાચક શબ્દો અને સ્વરૂપ વાચક શાસ્ત્રો ઉદયમાં સામે આવવા છતાં સ્વરૂપ રસ નતો ઉત્પન્ન થતો, એ ઉત્પન્ન થવાનો એક અવકાશ ઉત્પન્ન થયો કે જે અવકાશ પર રસને કારણે નહોતો થતો, શાસ્ત્રાધીમાં જ હતો સાંભળતો હતો, પણ આત્મરસ નતો ઉત્પન્ન થતો, જ્ઞાનરસ ઉત્પન્ન નતો થતો. એનું કારણ આ પર રસ હતો, પર રસની મોજુદગીમાં સદભાવમાં આનો અભાવ થતો હતો. અહીંયા એના ઉપર કાપ પડ્યો, જ્ઞાનરસને આત્મરસ ઉત્પન્ન થયો. સુ વિચારના લિંક આત્મજ્ઞાન સુધી કેવી રીતે બેસે છે, એ સીધી અહીંથી અહીંયા લિંક બેસે છે, અસ્થિમાં આ લિંક બેસે. એટલે જ્યાં સ્વરૂપ રસ ઉત્પન્ન થયો તો ઉત્પન્ન થવાની સાથે સાથે એનું ડેવલપમેન્ટ પણ થવાનું, ઘૂંટણથી થાય છે, ઘૂંટાવા માંગે છે. જેમ જેમ સ્વરૂપ રસ ઘૂંટાય છે, સ્વરૂપ વાચક શબ્દો ઉદયમાં આવે છે, શાસ્ત્ર ઉદયમાં આવે છે, શ્રવણ ઉદયમાં આવે છે, વાંચન ઉદયમાં આવે છે, ચિંતન ઉદયમાં આવે છે, આ બધું પછી પૂર્વક્રમ સાથે પણ અહીંયા એક બીજી કામ બીજી સાઈડ ઉભી થઈ ગઈ, ઉદયથી સિવાયની અતિરિક્ત, ઉદયથી અતિરિક્ત એ સ્વરૂપ રસ ઘૂંટાવા લાગે છે. કદાચિત તીવ્ર ઉદય આવે, રસની તીવ્રતા ઉત્પન્ન થાય દિશા બદલવાની પરિસ્થિતિ ઊભી થઈ, ત્યાં સુધી દિશા નથી બદલાતી. દિશા બદલવાની જે આપણે મુખ્ય વિષય લીધો હા અધ્યાન એ અહીંથી શરૂ થાય છે. એનું મૂળ અહીંયા છે સૂર્ય ઉપારણાનો છે. આવી સ્થિતિમાં જીવ ન આવે સૂર્ય ઉપારણાનો ભાવમાં વિકલ્પ ના આવે દિશા ના બદલાય, દિશા ના બદલાય તો દશા ના આત્મજ્ઞાન આત્મજ્ઞાન થાય સૂર્ય ઉપારણાના ફળમાં તો દશાંતર છે. આખે વિકલ્પ વાળી સ્થિતિમાં છે નિર્વિકલ્પ આત્મજ્ઞાનની દશામાં કોઈ જીવ આવે તો આખી દશાંતર થઈ ગયું. દશાંતર થઈ એમને થઈ કે વચ્ચે કાંઈ એક છે પ્રાપ્ત છે દિશાંતર મુક્ત તો દિશાંતર થતા દશાંતર થયું. આ જગ્યાએ દિશાંતર થાય છે. આ પર્ટિક્યુલર પોઈન્ટ છે કે જ્યાંથી પરિણામ મોડ લઈ લે ટર્નિંગ પોઈન્ટ છે દિશાંતર.
પર આ જો કાપ આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ ગયા
બહુ બહુ હિતલક્ષી અને નિજલક્ષી વિચારણાની વાત ચાલી સંક્ષેપમાં થોડી. એના મુખ્ય એક ભેદમાં જઈએ ભેદ પર ભેદ બીજા ન વિચારીએ પણ એને એક મુખ્ય ભેદમાં જઈએ છીએ. હૃદય તો ક્રમથી ચાલુ છે હિતલક્ષી વિચારણા વાળા ને એક લક્ષ થઈ જાય છે કે મારે કઈ પણ કરવું છે ને તો મારું હિત થાય એટલા માટે જ કરવું છે. એક સુવિચારણાનો એક બહુ સારો નમૂનો શ્રીમદજીના પત્રમાં છે. ખાવું છે તો આત્મા માટે, પીવું છે તો આત્મા માટે, રહેવું છે તો આત્મા માટે, બેસવું છે તો આત્મા માટે, સુવું છે તો આત્મા માટે, બોલવું છે તો આત્મા માટે, મૌન રહેવું છે તો આત્મા માટે. વિકરણ કથા બોલી લીધા છે અને અર્થ કે તારે શું કરવા કરવું છે એક ધ્યેયલક્ષી વિચાર આપી જાય છે કે મારું ધ્યેય હવે આત્મા પામવાનું છે, આત્મહિત કરવાનું છે. મારું ધ્યેય હવે સંસારમાં સુખી થવાનું નથી. અત્યાર સુધી જીવની પ્રવૃત્તિ સંસારમાં સુખી થવાના ધ્યેય હતી. સંસારમાં સુખી થવાના અનેક પ્રકાર જે છે એ બધા પડખાને સ્પષ્ટ કરતા કે અહીંથી દીકરીને કામની વાત છે તો અહીંથી દીકરાને કામની વાત છે, અહીંથી જમાઈને કામની વાત છે, અહીંથી પત્નીને કામની વાત છે, અહીંથી માતા પિતાને કામની વાત છે, અહીંથી મારી જાતને ફાયદો થાય છે, અહીંથી ફલાણા દુકાનને ફાયદો થાય છે, અહીંથી સગાઈને ફાયદો થાય છે. આ જે સંસારાર્થી હૃદયના વિચારણાના પ્રકાર હતા અને જે એનાથી બહાર નહોતો નીકળી શકતો પરિસ્થિતિ જુઓ કે એનાથી જે બહાર નહોતો નીકળી શકતો પરિસ્થિતિ કઈ પણ કરવું છે પૈસા કમાવા ચાલે નહીં તો દિન કાપ માંડવાનો વારો આવે પરિણામ જાય. પૈસા કમાવા ખતર પૈસા કમાવે છે કે ના આત્મા માટે કમાવે છે. આ કમાતી કમાવાની પ્રવૃત્તિ ક્યારે બંધ કરીને હું મારા આત્માને મુખ્યતામાં પ્રવૃત્તિ છોડી દઉં આખું લક્ષ બદલાઈ જાય છે. જે કાંઈ કરવું છે એ આત્મા માટે કરવું છે. એક દ્રષ્ટિકોણ મારો સુવિચારણામાંથી લાભે તો સુવિચારણા છે, નહીં તો કોઈ વિચારણા નથી. તમામ પ્રકારની પ્રવૃત્તિની અંદર આ દ્રષ્ટિકોણ ધ્રુવ છે. પ્રવૃત્તિની વિચારણા બદલાય છે આ દ્રષ્ટિકોણ ધ્રુવ છે એટલે એને સુવિચારણ કહેવાય. આને નિજલક્ષી સુવિચારણ કરીને આ એક દ્રષ્ટિકોણને લીધે જીવ ક્યાંય ફસાયો નહીં. જેમ જ્ઞાનીનો ઉદય હોવા છતાં જ્ઞાની ફસાતો નથી તો જ્ઞાનીને અનુરૂપ સુવિચારણા વાળો સર્વ પ્રવૃત્તિ આત્મા માટે કરતો હોવાને લીધે કોઈ પ્રવૃત્તિ ઉપયોગ કરે છે, એમાં તો એનો બીજો ઉપાય જ નથી, કેમ કે એની પાસે કોઈ તાકાત નથી કે ઉદયને છોડીને રહી જાય ઠીક આત્મામાં, એ તો તાકાત આવી નથી. પણ ઉદયમાં પ્રવૃત્તિ કરવી પડતી હોવા છતાં, ચાલે તો નથી કરવું પણ કરવી પડતી હોવા છતાં નહીં ફસાવા માટે એની પાસે સાધન છે. આ દ્રષ્ટિકોણ સાધન છે, અનેક પ્રવૃત્તિમાં કરતો હોવા છતાં ક્યાંય ફસાતો નથી, ફસાતો નથી તો નહીં ફસાયેલો હોવાને લીધે આત્મકાર્ય કરવા માટે એક તરફથી બહાર કી ચીજ ભીતર મેં સ્વરૂપ સંશોધન કરના, સ્વરૂપ કા નિર્ણય કરના કા તીવ્ર ઉત્કંઠા હૈ, વર્તે અંતર શોધ, પોતાનો નિર્ણય કરવા માટે શોધ કરવો, બીજી બાજુ એને ચાલુ છે, કેમ કે ફસાયેલો નથી. એક અંતરંગ પ્રવૃત્તિ એની અંતર શોધ મેળવીએ છીએ, એ પણ આ સુવિચારણાના જે ફેક્ટર છે એ બંને સાચું છે. એ સુવિચારણા મેં છે અંતર શોધ કે હિસાબ સે ઉસકા લગન, ઉસકી ભાવના, ઉસકી તાલાવલી, ઉસકી ધૂમ, એ સભી ઇસ વિચારણા કે હી પ્રમુખ અંગ હૈ. ઔર ઇસી પ્રકાર કે અંગ વાલી જે સુવિચારણા હૈ, ઇસી પ્રકાર કે અંગ વાલી જે સુવિચારણા હૈ, ઇસ વિચાર મેં સુના છે ઉસકા ઉપયોગ હૈ, વો સૂક્ષ્મ હો જાતા હૈ, પ્રતિક્ષણ હો જાતા હૈ, જિસસે વો સ્વરૂપ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ કા નિર્ણય કરતા હૈ, સીધા કા સીધા જ્ઞાન લક્ષણ સે, જ્ઞાન લક્ષણ સે નિર્ણય કરને મેં ઉસકા જો ઉપયોગ હૈ તો સૂક્ષ્મ હોના જરૂરી હૈ, તો સૂક્ષ્મ કૈસે હો, એ સુવિચારણા કા સબ અંગ જબ પરિપક્વ હો જાતા હૈ, પર્યાપ્ત હો જાતા હૈ, તો નિર્ણય ભોજન નિર્ણય પોઝિશન માં આતા હૈ, ઉપયોગ સૂક્ષ્મ હો જાતા હૈ, પ્રતિક્ષણ હો જાતા હૈ.
વિચારણા 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 વિચારણા, લેકિન યે
ક્યાં વિચારણા કરતી હૈ, યે યે નહીં પ્રગટે જ્યાં સુવિચારણા ત્યાં પ્રગટે વિજ્ઞાન, જે પામ જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, કલ્પના હોતી સ્વરૂપ કે વિશે કલ્પના હોને કા યહી એક કારણ હૈ. એક તો લોક સંજ્ઞા વો તો બહુ બુરા હૈ, પ્રત્યક્ષ તોર સે જહેરી જહેર હૈ. દૂસરા હૈ ઓગ સંજ્ઞા, દૂસરા હૈ અસત સંજ્ઞા, દોષ કી પ્રીતિ, દોષમાન કી પ્રીતિ. વાત ખતમ, નિર્ણય કલ્પના હો જાયગી, નિર્ણય કરને કો જાયગા, બુદ્ધિમાન હોગા ફિર ભી કલ્પના કર બેઠે. મોક્ષ સુવા ચલને તો ઓર ભી ફેક્ટર લિયે હૈ, ઉસમે ક્યા હૈ કે અનુકૂળતા બઢ જાતી હૈ, પૂર્વકર્મ કે ઉદ્દેશ્ય હૈ તો ઉસકો ઉંજવણ હોતી હૈ, ઉંજન બનાતા હૈ કે યે સુખ હૈ, યે સુખ હૈ, મેરે જો શાંતિ ચાહીએ કોઈ પ્રતિ ઇસમે ભી કમી નહીં હૈ, ઇસમે તો મુજે ઉંજવણ હોતા હૈ. તો અનુકૂળતા બઢતી હૈ તો જૈસે કોઈ પેટી મેં પૂરતા હૈ, હવા નહીં આવે એસી, યે ચીજ પેદા હો જાતી હૈ. યે ઇનકા સુવિચારણા કા એક ફેક્ટર હૈ. અગર કોઈ પૂર્વકર્મ કે ઉદ્દેશ્ય પ્રતિકૂળતા આ જાતી હૈ, અગર પુરુષાર્થ ઉઠાને નહીં મેં તો અબ મેરા ચાહે જીતની પ્રતિકૂળતા હું નહીં, મેરા જ્ઞાન મેં તો મેં અંતર કે સુખ કો પકડ લૂંગા, ઇસ મૂડ મેં આ જાતા હૈ. अनुकूलता में इस मूड में आता है, प्रतिकूलता में इस मूड में आता है, ये भी उनकी सुविचारणा का एक फैक्टर है, पात्रता का भी ये फैक्टर है सुविचारणा का। सभी प्रकार के इनके जो बाह्य स्नेह है पुण्य के उदय रूप इनके मेहता छूट जाती है, वो भी मेहता कुछ क्या है इसमें कुछ नहीं। और मेन बात ऐसी जिनको चालू होती है सत्पुरुष के महिमा के और सत्पुरुष के महत्व की, ये भी एक सुविचारणा का ही एक प्रमुख अंग है। तो फिर सत्पुरुष मिलने पर उनको सर्वार्पण बुद्धि हो जाती है और उसका जो मुक्ति आदि जो है इस प्रकार ये दूसरा ही प्रकार धारण हो जाता है। तो उसको फिर बोध बीज नहीं मिले तो फिर सवाल नहीं हुआ। इस परिस्थिति में प्रत्यक्ष सत्संग का निष्फल होने का कोई अवकाश नहीं रहता, नो चांस, कोई गुंजाइश नहीं, सफल हो गए ही हुए उसको सत्संग में जो बोध मिलता है उसको निष्फल होने का फिर कोई जगह नहीं है। इस परिस्थिति में तो कोई जगह नहीं है,
सब प्रतिबंध तो खत्म हो गया।
सुविचारना सही
विचारना
सुविचारना हो तो
निष्फल जाने का नहीं, निष्फल नहीं जाता है इसका सत्संग, इसका यही खास कारण है, ठोस कारण।
तो सुंदर जी ने जो आत्मसिद्धि है सुविचारणा से आत्मज्ञान नु कारण है। એક વાત એમણે એવી પણ સૂત્ર જેવી સમજી આપેલી છે કે વિચાર દશા વિના જ્ઞાન દશા, એક પોતે મુમુક્ષુ જીવની વ્યાખ્યા જેવી કરતા કે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, વિચારવાન જીવ કહો કે વિચાર દશા કહો તો એકાદ છે। વિચારવાન નો અર્થ એ છે કે જે લૌકિક ની અંદર પણ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળા માણસ ને વિચારવાન માણસ કહેવાય છે, અને ટૂંકી દ્રષ્ટિથી કોઈ નિર્ણયો લે તો એને અવિચારી કહેવાય। મોક્ષ જીવને વિચારવાન જીવ કહે છે, મોક્ષ જીવ એક અનંત કાળનો વિચાર કરનારો છે, માત્ર વર્તમાન જીવન પૂરતો વિચાર કરે છે, અનંત કાળનો વિચાર છે એની પાસે, આગામી અનંત કાળનું શું હોય, અત્યારે વર્તમાનમાં એના ઉપર એ મારે લક્ષ્ય છે। એટલે બે વાતનું સંકલન લીધું છે, મોક્ષ જીવને સ્વરૂપાનુભવ આવે, સ્વરૂપ પ્રાપ્તિ થાય એ પહેલા એને તદ અનુરૂપ વિચાર દશા મળે છે। શ્રીમદજી પોતે લખે છે કે અમે એમ કે જે પહેલા લખી ગયા છીએ એ અત્યારે લોકો અમને પ્રમાણિક લાગ્યું છે, અનુભવ તો 24 વર્ષ થયો છતાં એમને વાત પ્રમાણિક લાગે છે, એ પહેલાનું લખાણ તપાસી લીધા, એનું શું કારણ? જ્ઞાન દશામાં આવ્યા પછી એ પહેલાની વાત એમને પ્રમાણિક લાગી કે જ્ઞાન દશામાં આવવા માટે અનુરૂપ એ વિચાર દશા હતી, અને આપણે અહીંયા એ વિભાગ લઈએ છીએ યથાર્થ સમજણનો અથવા યથાર્થ ભૂમિકા, સંયોગ દર્શન પહેલાની યથાર્થ ભૂમિકા અથવા યથાર્થ સમજણ કેવી હોય છે એ વિભાગ આપણે લઈએ છીએ, અને શ્રીમદજી એનો શેઠ નિર્માણ સુધીનું અનુસંધાન લઈએ
ज्ञान प्रकटेश विचारणा ज्ञान प्रकटेश नाम जो ज्ञान है क्षय मूर्त रूपांतरण सुविचारणा जो एक बार जीव ने जागे तो निर्वाण पद सुधी पहुंची जाए ये विचार दशा केवी के जेना का फल स्वरूप आत्मज्ञान प्रकटे ये विचारणा केवी ये बात लंबा भी है। तो एक तो विचार करवा वाला ने आ विषय नो ख्याल होवो जोईए કે જે મારી વિચારણા ચાલે છે એના પ્રમાણે આત્મજ્ઞાન સુધી પહોંચાય કે ન પહોંચાય, કે માત્ર ઓગે ઓગે શાસ્ત્ર વાંચે ને સાંભળે જાય છે આ વિષય ઉપર